நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நொழி சௌ ஆயிரியானம், நமோ நொழி சௌ ஜாயானம், நமோ நொழி சௌ திருதாவதி சாவணம், ஓம்காரம் எங்கும் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் மோஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம கோக்குமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் போசு மங்களம் நமாசுமரி சாராய்,
உஷா சித்தி உபாய் ஸ்வானு ஓகுனி பாயுஷ்மி காத்தானு பாவாஸ்தான் பாயுஷ்மா ஏம் கேச்சே ஜீவா ஜீவாதிநாம் தத்வார்த்தநாம் சதைவ கர்த்தவியம் சத்தானம் விபரீத அபினிவேஷ் விவிக்தம் ஆத்மரூபம் தத் સમ્યક દર્શનનું લક્ષણ યા તત્વાર શબ્દાર્થ કહ્યું છે અને તે આત્માનું સ્વરૂપ છે એમ કહ્યું છે. આત્માનું સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપ આત્મા છે, તેની જ શુદ્ધ પર્યાય પરંતિ રૂપ તેને આ તત્વાર શબ્દાર્થ કહેવામાં આવ્યું. કોઈ વિકલ્પ કે રાગ યા સમ્યક દર્શન નથી, આત્માનું રૂપ છે, શુદ્ધ જેવો સ્વભાવ છે એવી જ અંદર નિર્વિકલ્પ રાગ મિશ્રિત સિવાય એકલી શુદ્ધ ચૈતન્ય શ્રદ્ધારૂપ પર્યાય તેને અહીંયા તત્વાર સિદ્ધાંત સમ્યક દર્શનનું લક્ષણ કહ્યું. સમજાય છે? ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો, પ્રશ્ન આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષ આવે છે 29 સ્વામી કે છે કે આવી તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શનનું લક્ષણ ગણતા સમ્યક દ્રષ્ટિમાં આમાં અવ્યાપ્તિ એટલે કોઈ ઠેકાણે લક્ષણ ન હોય એવું બને છે. શી રીતે? કે જે સમયે સમ્યક દ્રષ્ટિ વિષય કષાયની તીવ્રતા રૂપે પ્રણમે છે, તીવ્રતા રૂપે વજન છે વધારે, વિષય અને કષાયના તીવ્રતા પરિણામે પરણમે છે ત્યારે એવું શ્રદ્ધાન ક્યાં હોય છે? લડાઈના પરિણામ હોય, વિષય ભોગના પરિણામ હોય ત્યારે તેને આ તત્વાર શ્રદ્ધાનું લક્ષણ ક્યાં રહે છે એમ પૂછે છે. લક્ષણ તો એવું કહેવું જોઈએ કે સર્વ લક્ષણાથી સદાકાળ હોય. લક્ષણ તો એમ કહેવાય કે જેને દરેકમાં એને લાગુ પડે, ક્યાંય પણ લાગુ ન પડે એને લક્ષણ કહેવાય નહીં. એનો ઉત્તર આ પ્રશ્ન પહેલો માંડ્યો કે વિષય કષાયના તીવ્ર પરિણામપણે વર્તતા સંકીતીને તે પ્રકારનું તત્વાર શ્રદ્ધાનું લક્ષણ ક્યાં રહે છે એમ પૂછે છે. તત્વાર શ્રદ્ધાનો વિચાર પણ તે વખતે હોતો નથી, એ તો વિષય કષાયના પરિણામ છે. લડાઈમાં પણ કષાયના પરિણામ છે, ભોગમાં વિષયના પરિણામ છે, કે તીવ્ર પરિણામ લીધા છે. અશુભ ભાવના તીવ્ર પરિણામ વખતે પણ સંકીતીને તત્વાર શ્રદ્ધાન લક્ષણ એ કેમ બેહે છે? એ તો અવ્યાપ્તિ આવે એટલે એમાં કઈ મેળ ખાતો નથી એમ શિષ્ટ. તેનો ઉત્તર, જીવના બે ભાવ છે, એક શ્રદ્ધાનરૂપ ભાવ છે અને બીજો પરિણામરૂપ છે. પરિણમન તો શ્રદ્ધાને છે પણ આ વિશેષપણે આને પરિણમન ગણવાનું કારણ ઓલા વિષય કષાયની તીવ્રતા રૂપે પરણમે છે ને એવો પ્રશ્ન કર્યો હતો એટલે એને ધ્યાન દીધું છે. નહીં તો શ્રદ્ધા પણ પરિણમન રૂપ જ છે. જીવના બે ભાવ છે, એક શ્રદ્ધાનરૂપ પરિણમન છે અને એક કષાયને વિષયના ભાવ રૂપે પરિણમન. બે ભાવ છે જીવમાં. સમ્યક દ્રષ્ટિ વિષય કષાયના પરિણામરૂપ થયો છે. સમ્યક દ્રષ્ટિ ક્ષાયક હો કે સૂક્ષ્માદિ હો પણ તે વિષય કષાયના પરિણામ પણ થયો છે. શ્રદ્ધાનમાં પ્રતીત યથાવત છે. અંતર વસ્તુ શુદ્ધ ચૈતન્ય વસ્તુ એની પ્રતીતિ નિર્વિકલ્પણે યથાર્થ ત્યાં પરણમી રહેલી છે. વિષય કષાયના પરિણમન કાળે પણ ચૈતન્ય શુદ્ધ સ્વભાવની શ્રદ્ધાનું પરિણમન યથાવત ત્યાં હોઈ રહ્યું. કારણ શ્રદ્ધાનું પરિણમન ને વિષય કષાયનું પરિણમ બે જુદા બતાવવા છે. હા, એ ચારિત્ર દોષ છે. બોલું શુદ્ધાર્થો નિર્મળ છે, અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો એની પ્રતીતિ નિર્મળ વર્તે છે, છતાં તે કાળે વિષય કષાયના પરિણામમાં વર્તતો હોવા છતાં શ્રદ્ધા તો યથાવત છે. યથાવત છે, જેવી છે પહેલી તેવી તે કાળે છે એમ કે છે. સમજાણું કાંઈ? જેમ હવે દાખલો આપે છે એની હારી ઉતારશે, એક એક શબ્દ ઉતારશે. જેમ નોકર શેઠનો ચાકર છે, નોકર શેઠનો ચાકર છે, એક એક શબ્દ ઉપર ઉતારશે બધું. તેના અંતરમાં એવી પ્રતીતિ છે કે આ બધું શેઠનું કાર્ય છે. ધંધા પાણીમાં કરોડો રૂપિયાના વેપાર કરતો હોય બધું જાણે આ બધું શેઠનું કાર્ય. મારું ઘર જુદું છે, મારું ઘર મારી પૂંજી મારી ચીજ આનાથી તદ્દન જુદી. પરિણામો વડે તો શેઠના કામમાં પ્રવર્તે છે, જો શ્રદ્ધાની છે મારું ઘર જુદું છે. પરિણામો વડે પરિણામમાં તો શેઠના કામમાં પ્રવર્તે છે, ધંધા પાણી લેવા દેવાની વાતમાં તે શેઠના કામને મારું મારું કહે છે. એમ કહે અમારે ખોટ જાય છે ભાઈ, આમ તમે ન કરો, અમને આમ થાય, બધું બોલે. પરિણામમાં તો એમ બોલે, ભાષામાં ધંધો છે શેઠનો, બોલે એમ કે અમારે જોવું આમ નફો આમ છે, નોખોટ આમ છે, અમારે પણ આમ વ્યાજ ભરવું પડે, અમારે પણ ભરવું પડે. માટે તમે રાતના 8 વાગે દેવા આવ્યા 2 લાખ, પણ એ કાલના નોંધાશે, આજના નહીં નોંધાય. મુંબઈમાં હોય છે ને 8 વાગ્યા પછી કાલના નોંધા, ત્યારે કે ભાઈ અમારે પણ બાપુ વ્યાજ દેવું પડે છે ને, એ પ્રમાણે દેવું પડે એમ બોલે. પરિણામમાં મુંબઈમાં એમ છે, સમજુ મેં 8 વાગે જયારે આવે પૈસા દેવા કોઈ કઈ આજના ન નોંધાય કાલે નોંધાય, એટલે એને કે એવો નોકર છે ભાઈ અમારે પણ વ્યાજ દેવું પડે છે, કાલે અમે 8 વાગે દેવા જઈએ તો અમારે કાલના નોંધાશે, આજના નહીં ને તારા પણ કાલના નોંધાશે એમ બોલે. પરિણામમાં એમ બોલે, પરિણામમાં એમ એને વર્તન હોય. તે શેઠના કામને મારું મારું કહે છે, નફો કે ખોટ જાય ત્યાં હર્ષો પણ કરે છે. 50,000 જાય તો ગરીબ ભાઈ હું બરાબર ફાયદા નહીં, આ વેપારમાં ફાયવાની, ખજૂરમાં ફાયવાની, ન બરાબર નહીં, અરબસ્તાનથી મગાવ્યા વાળિયા ખરા પણ એમ ફાયદા નહીં એમ બોલે, એમ ફાયદા નહીં બોલે. નાનભાઈ બોલે કે નહીં નોકરી હતી આ તમારે ખજૂર ના તમારા ભત્રીજા યાદ આવ્યા, ઉતાર્યું હતું ને 1,00,000 નું એટલે નહીં બધા પિસ્તાન જ્યાંથી અરબસ્તાન થી અમે ત્યાં હતા ને 1,00,000 નું ઉતાર્યું છે, વાળ હતો અરબસ્તાન થી આવ્યું બધા પિસ્તાન એમ બોલે. માણસ ને કે એને કીધું હોય મનસુખભાઈ કે ભાઈ જો આમ છે કહેજે જા ભાઈ અમારે જવું નફો અમારે જીવો પડે છે આ પ્રમાણે એમ બોલે નોકર. હર્ષ ને શોક પણ કરે, પૈસા 50,000 લાખ પૈદા થાય પ્રેમે કે ભાઈ અમને ઠીક છે પૈસા પેદા છે અમારે ઠીક છે એમ કે ને, છે તો ક્યાં જ ના, પણ પરિણામથી તો એમ બોલે છે. તે પ્રતીતિને વારંવાર સંભાળતો પણ નથી. હવે આ એક એક શબ્દ ઉપર ઉતાર છે. તે પ્રતીતિને હું નોકર છું, આ શેઠ નો આ શેઠ છે, એવી પ્રતીતિને ત્યાં વારંવાર યાદ કરતો પણ નથી. બોલો એવા બધું યાદ કરતો નથી ત્યાં વારંવાર. પણ જયારે તે શેઠનો અને પોતાનો હિસાબ કરે છે, હિસાબ કરવા બે જયારે 2,000 મારો પગાર છે એ પ્રમાણે છે બાકી આ બધું તમારું, ત્યારે જેવી પ્રતીતિ અંતરમાં હતી કે હું તો નોકર છું મારું ઘર જુદું છે આ કાર શેઠના છે, હું પરિણામ વડે બોલતો હતો પણ મારી પ્રતીતિ જેવી છે ત્યાં જાય કરે છે. બાપુ પૈસા તો મને 2,000 મળ્યા એ જ છે મારે, તમારે 1,00,000, 2,00,000, 5,00,000 પેદા થયા એ તમારા છે, મારે કઈ છે નહીં. પ્રવર્તતા સમજાય છે, શેઠના કાર્યમાં પ્રવર્તના તે શક્તિ પ્રતીતિ રૂપ રહે છે. શબ્દમાં જેની ફેર પાડશે ફક્ત આડો હોય એટલું નહીં, અહીં પ્રતીતિ રૂપ રહે છે. એમ કે છે પ્રતીતિ શક્તિ રૂપ રહે છે એટલું કે છે ભાઈ. એના સિદ્ધાંતમાં આત્મા અવતાર છે, આત્મા નોકર રાખે. શેઠના કાર્યમાં પ્રવર્તના તે નોકરની શક્તિ એટલે હું એક મારું ઘર જુદું ને નોકર છું એવી પ્રતીતિ તેને શક્તિ રૂપે એટલે દ્રવ્ય રૂપે એમ નહીં, પર્યાયમાં પ્રતીત શક્તિ રૂપે ત્યાં રહે છે. પર્યાયની વાત છે, પ્રગટ પર્યાયની વાત છે. હું અને દાખલો કેટલો આપ્યો સરસ સ્ટોરેન્ટ મંદિર. કદાચ જો તે શેઠનું ધન ચોરીને તેને પોતાનું જાણે તો તેને અપરાધી કહીએ. 5 લાખ પેદા કર્યા હોય એમાં 1 લાખ પોતાને નામે સળગી દઈએ તો ચોર કહીએ. વળી તે નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે. એક એક શબ્દને ઉતાર છે આત્મામાં. તે નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે, પરંતુ પોતાના ધનના બળ વિના પોતાને લક્ષ્મીનું બળ નથી. શેઠની પાસે લક્ષ્મીનું બળ છે, પોતાને લક્ષ્મીનું બળ નથી. આજીવિકા વશ તેના કામમાં પ્રવર્તે છે. આજીવિકા વશ પૈસાના બળ વિના શેઠ પાસે આજીવિકાને વશે તેના કામમાં પ્રવર્તે છે. એક એક શબ્દ ઉપર સિદ્ધાંત ઉતારશે, એક શબ્દ ફેરશે નહીં પછી. તેમ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છે. હવે આવી તેમ ધર્મી કર્મના ઉદયની અંદર રાગ દ્વેષના વિષય કષાયના પરિણામ થાય છે તેને ભોગવે છે. એટલે કેમ દેખાય, લોકો કહે છે ને એ અપેક્ષા વાત કરી છે. હા ભોગવે છે ને, વિષય ભોગવે છે ને, લડાઈમાં કરે છે કે નહીં. જ્ઞાની કર્મના ઉદયને જાણે છે ખરેખર તો ભાઈ, પણ ભોગવે છે એ શબ્દ વાપર્યો છે. લોકો દેખે છે તે અપેક્ષા, સમજાણું કાંઈ. લોકો દેખે જેવો આ સંકેતી, સમજાણું કાંઈ. શ્રીમંદને પૂછ્યું એક વાર, કહ્યું હતું ને શ્રીમંદ બેઠા હતા ગાડી ઉપર, એમાં એક શેઠ બેઠા હતા, એમાં એક નોકર આવ્યો. નોકર આવ્યો એટલે સાધારણ માણસ હતો, એને પૂછ્યું. હવે તો બધો પૂછી શકાય ને, મોટી બધી શેઠાઈ ની દુકાન મૂકી. એટલે શેઠ પૂછે છે શ્રીમંત કે ભાઈ કેમ આવ્યા છો? ત્યારે શેઠ સાહેબ આ કામ આપ્યું હતું ભાઈ, આમ આમ 2 મિનિટમાં બતાવ્યું. ત્યારે એને બોલો જે શેઠ બેઠો હતો ને રેમ પડ્યો કે આવા જ્ઞાની હું સાંભળું છું, એ જ્ઞાની છે, એક સાધારણ માણસ છે, તું છંકો માણસ આવ્યો એને પૂછ્યા વિના ન રહ્યા. ભાઈ કેમ આવ્યા છો? કારણ ત્યારે ઓલાને શંકા પડી એટલે શ્રીમંદ એને કે છે શેઠને પાછું જોડી બેઠો તેને, ભાઈ નોકર હતો, જે કામે આવ્યો એ દબાણથી બોલી શકે નહીં, અને તરત આપણને જવાબ ન દઈએ તો એને બહુ ખુશી થવું પડે, એને ઘણા કામ હોય, એટલે આ ઉત્તર મારે દેવો. માણસ આવ્યો તો સાધન કરી કોઈ પૂછવાયો છે કે શેઠ સાહેબ આમ કે છે કે હાલ માલ લેવો કે દેવું કઈ, એને જો આમ ન પૂછે તો એને ખોટી થવું પડે ને, એને કામ બીજા ઘણા હોય. કે આ ખાતર ભાઈ અમારે એને પૂછવું પડ્યું છે, માણસ સાધન છે, પણ એનું કામ એવું હતું કે એને તરતનો જવાબ દઉં તો ખોટી થાય એવું, અને એને ખોટી થવું પાલવે નહીં. આ ખાતર બોલ્યા માટે ભાઈ આ રીતે છે, તને જે શંકા પડ્યો સુધારી લેવાય. કે બરાબર કે ભાઈ ક્યાંકથી આવ્યો છે, ક્યાં સ્થાન એનું મુંબઈનું એમાંથી આવ્યું હોય, ભાગું કરતીને લઈને ક્યાંકથી એને તરત ન ઉત્તર આપું તો એનું જટ જાઉં કેમ થાય, એને કામ ઘણા હોય, એ ખાતર અમારે કેવું પડે. સમજાણું કાંઈ. જ્ઞાની બોલો ભોગવે એમ કીધું ને, જો ના તો ભોગવે, આને જવાબ આપ્યો ભાઈ એટલી વાતમાં જ્ઞાની ને તપન રાજની પરવા નથી ને આટલું શું ભાઈ, કારણ ફેર છે એ તમે, માણસ ગરીબ હતો સાધારણ હતો, એને પૂછીએ તો તરત કામ પતી જાય. હું તો એનું એના અંતરંગમાં એવી પ્રતીત છે, આ બધો દેખાવનો ઠાક છે, આ બધો દેખાવનો ઠાક છે, ધંધાનો પાણીનો બોલવાનો હાલવાનો આ બધો દેખાવનો ઠાક છે. એક વાર સમ્યક દ્રષ્ટિને અંતરંગમાં પ્રતીતિ એવી છે કે સ્ત્રી વિષયાદી લડાયાદી કષાયાદી ધંધાદીમાં દેખાવ થતા એ બધો દેખાવનો થાર છે. હું તો તેનો જાણનાર દેખનાર છું. મારું સ્વરૂપ જુદું છે, જોડામાં હતું, મારું ઘર જુદું છે. જેમ નોકર શેઠનો ચાકર છે તેના અંતરમાં પ્રતીતિ છે, જેમ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છે એના અંતરમાં પ્રતીતિ, એ બધો દેખાનો ઠાસ છે. શબ્દ શબ્દ સામે મેળવે છે. મારું ઘર જુદું છે, નોકરે માન્યું કે મારું ઘર જુદું છે, આ ધંધાનો પેદા થઈ ગયો. એમ ધર્મી મારું સ્વરૂપ જુદું છે. આ બધા ઠાસની ક્રિયા, રાગની ક્રિયા, વિષયની ક્રિયા, કા બોલવાની જાણવા ધંધા, મારી ચિત્ત તદ્દન જુદી છે. એ વખતે અંતરમાં પોતાનો શુદ્ધ સ્વભાવ ભિન્ન છે એવી પ્રતીતિ શક્તિ રૂપે સદાય તેને વર્તે. સમજાણું કાંઈ આચો ઠા સ્વરૂપ પોતાનું એ કીધું ને, હું કીધું ને, કીધું ને મારો છા તો આ સ્વરૂપ છે. હું જ્ઞાનાનંદ સ્વરૂપ, એ મારું સ્વરૂપ છે. મારું ઘર જ જુદું છે. દુકાને બેઠો તો નોકર, પણ મારું ઘર જુદું છે. મારે ઘરે છોકરાને પૈસા એટલા મારા છે, આ બધા છોકરાને પૈસા મારા નથી. સમજાણું કાંઈ નતો, નોકર હતો નહીં તમારે, નહી રાણપર માં હતો ને, એક શેઠ આવે તો ઉઘાડી મૂકે શેઠ. હા ક્યાંક હતો, તમે તમારું કામ શેઠ ભાઈ જોઈએ તમારું કામ. તમને કીધું નથી, તમને દુકાને આવું બોલવું નહીં તમારે. હા તે હોય છે, પણ એવા ઘણા બરાબર નોકર કામ કરનાર પડખો હોય, એ તમારે બોલવું નહીં. હું તો બે રે, હું તમારે બોલવું નહીં કાંઈ. ઠીક ભાઈ એમ નહી શેઠ, એવો કેમ ભરોસે નો બરાબર પાકો. તમને કહ્યું છું તમને અહીંયા આવવું, બે એવું બોલવું નહીં કાઢવું કઈ, કારણ કે જાણે કામનું ભરશે અને બાંધ મને કઈ. ઠીક છે ભાઈ, એકદમ ઉઠી જાય તો બીજા હું જાણે કે આ શેઠ લાગે છે. આ તો હોય છે એ, આને એક હતો રાણપુરમાં, એક હતો આપણે નીકળી. પરિણામો વળી ઉદય ભાવમાં પરણમે છે. જો પરિણામો વળી શેઠના કામમાં પ્રવર્તે છે એમ પેલું હતું, ત્યાં પરિણામો વળી ઉદય ભાવમાં પરણમે છે. સમ્યક દ્રષ્ટિ જીવ પરિણામમાં રાગ દ્વેષ વિષય વાસના વડે થાય છે, ઓલો શેઠના કામમાં પ્રવર્તે છે. આ પરિણામો વળી રાગના કામમાં પરિણમન રાગ છે. ઉદયના સંબંધને કારણે જો જ્યાં તું ને શેઠના કામને મારું મારું કહે છે, ઉદયના સંબંધને કારણે મારું મારું પણ કહે છે. આશા કહે દુકાન અમારી છે, અમારા છોકરા છે, અમારી દુકાન છે, પૈસા ઠીક છે, અમારી પાસે રીતસર આજીવિકા સારી ચાલે છે, એમ બોલે. અંદરમાં પ્રતિષ્ઠિમાં ભિન્ન છે કે આ મારી કોઈ ચીજ છે નહીં. ઉદયના સંબંધને કારણે મારું મારું પણ કહે છે, ઈષ્ટ અનિષ્ટમાં હર્ષ વિષાદ પણ કરે છે. એમ હતું ને, નફો ખોટ જાય ત્યાં હર્ષરૂપ પણ કરે છે. એમ ઈષ્ટ અનિષ્ટમાં છોકરો મરી જાય એ વખતે જરી દુઃખ પણ થાય, છોકરો જન્મે તો ખુશાલી પણ બતાવે, એવો હર્ષ વિષાદ પણ કરે છે. પરિણામ એવા હોય છે, કરે છે કરે છે, સમજાવું છો, પરિણામ એવા હોય છે. તે પોતાની પ્રતીતિને વારંવાર સંભાળતો પણ નથી. બોલામાં છે જો જાણો, તે પ્રતીતિને વારંવાર સંભાળતો પણ નથી. કોણ કોણ નોકર છે વારંવાર સંભાળતો નથી, એમ આ પોતાના સમ્યક દર્શનની પ્રતીતિને વારંવાર સંભાળતો પણ નથી, ભલે સંભાળતો નથી. પણ જયારે બધા શેઠના કાર્યમાં હિસાબ કરે જયારે ચોખ્ખો કરે હિસાબ, આ છે સાહેબ આ 5 લાખ પેદા થયા છે, પણ આ તમારા, મારે તો 2000 મારે ખાતે નથી. ઈષ્ટ અનિષ્ટમાં હર્ષવિદાર પણ કરે છે, તે પોતાની પ્રતીતિને વારંવાર સંભાળતો પણ નથી. જે વખતે જોયો તે કર્મને પોતાના સ્વરૂપનો વિચાર કરે, ત્યારે જેવી પ્રતીતિ અંતરમાં હતી
એવી પ્રગટ કરે છે. બોલે હિસાબ કરવા બે તાર પ્રસિદ્ધ કરે બાપા આ તો અમારું ના તમારું. દાખલો બહુ સરસ આપ્યો છે સમજાણો. જેવી પ્રતીતિ અંતરમાં હતી કે માપુ હું તો આત્મા છું, બોલો કે હું તો નોકર છું, આ તો હું આત્મા છું, શુદ્ધ જાણનાર દેખનાર છું, એવી પ્રગટ કરે છે. તેવી તે કાળે જયારે વિચાર કરે ત્યારે પ્રગટ કરે. વળી તે કર્મના ઉદયમાં તે પ્રતીતિ શક્તિરૂપ રહે છે. બોલામાં એ હતો કે શેષના કામમાં તે શક્તિરૂપ પ્રતીતિ રહે છે. એટલો ફેર શબ્દ ફેર નથી, બીજું કઈ સમજાવું કાંઈ. તે કદી પણ તે કર્મના ઉદયને શ્રદ્ધાનમાં પોતાના જાણે, શેઠનો પૈસો પોતાને ખતવે નાખે તો ચોર કહેવાય, એમ ઉદયને શ્રદ્ધામાં પોતાના જાણે ભાષા પુનપાપના વિકલ્પને પોતાના સ્વરૂપમાં શ્રદ્ધે તો ગુનેગાર છે. શુભાશુભ ભાવ થાય એ ઉદય ને એટલે પુનપાપના ભાવ નહીં, શ્રદ્ધામાં પોતાના જાણે એ શુભ શુભ ભાવ છે. શ્રદ્ધામાં પોતા જાણે તો મીઠા દ્રશ થઈ જાય. જેમાં શેઠનો પૈસો લઈ લે ચોર કહેવાય. સમજાણું કઈ. શુભ ને અશુભ ભાવ પુનપાપના ભાવ જુઓ, ખૂબી જુઓ, દયા દાન વ્રત ભક્તિ પરિણામ આવે, લડાઈના ભોગના હોય એ પરિણામને શ્રદ્ધાનમાં પોતાના જાણે તો એને આશ્રવ તત્વ ને જીવ તત્વ જાણ્યું. સમજાણું કઈ. આશ્રવ તત્વ છે, તું જીવ તત્વ શુદ્ધ ચૈતન છો એમ ન માનતા એ પુનપાપના પરિણામે પોતાના આત્મામાં ખતવી નાખે શ્રદ્ધા મીઠા છે. સમજાણું કઈ. શેઠનો માલ ઘરમાં લઈ જાય, સમજાય છે, ચોર છે, શેઠ તો જતો એ કરે કદાચ, આ લઈ ગયો એટલે એ ચોર તો કરાય. એમ ઉદયના પરિણામ શુદ્ધ ચૈતન સ્વરૂપની શ્રદ્ધામાં એ વિકારી પરિણામને પોતાની સ્વરૂપ જાતમાં મેળવે ભેળવે પોતાના માને ગુનેગાર છે, મીઠા છે. કોમજનભાઈ જોવા નથી જાણે છે, મારું સ્વરૂપ ચૈતન છે, આ રાગ આદિ આશ્રવ તત્વ છે, શરીર આદિ ની ક્રિયાથી અજીવ તત્વ છે, એક તત્વ બીજામાં ભેળવે નહીં. તત્વાર શ્રદ્ધાનમ કહ્યું છે ને, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અજીવને અજીવ તરીકે શ્રદ્ધે છે, પુનપાપના ભાવને પુનપાપ તરીકે શ્રદ્ધે છે, સ્વરૂપને સ્વરૂપ શુદ્ધ ચૈતન તરીકે શ્રદ્ધે છે. ગુનેગાર તો ત્યારે થાય કે પરિણમન જે પુનપાપનું છે, પરિણમો છે વિષય કસાય, પણ એ છતાં તેને સ્વરૂપમાં માને તો ગુનેગાર છે. સમજાવું કઈ. કેશે નિશંક અંગમાં તલવારની ધાર જેવી, નિશંક અંગમાં કેશે નિષ્કંપ તલવારની તીક્ષણ ધાર સમાન સન્માર્ગમાં સંશયહિત રૂચિ વિશ્વાસને નિશંકિત અંગ કરે છે. નિશંકિત અંગની વ્યાખ્યા કરશે ને સાવ કરના. આત્મા વિનાયક ચૈતન શુદ્ધ, તેની શ્રદ્ધામાં આશ્રવ આશ્રવથી ભિન્નપણે સર્જ્યો છે, અજીવને ભિન્નપણે સર્જ્યા છે, સ્વરૂપને આશ્રવને અજીવથી ભિન્નપણે સર્જ્યા છે, ત્યારે તે તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન લક્ષણ કહેવામાં. એવા ભિન્ન ભિન્ન શ્રદ્ધામાં જો પરિણામે પરિણમો છે છતાં સ્વરૂપમાં પોતામાં એને મેળવે ગુનેગાર છે, તો સમ્યક દર્શનનું લક્ષણ રહેતું તત્વાર શ્રદ્ધાંતિ રહેતું નથી.
બરાબર સમજાનું કાંઈ
બરાબર
સિદ્ધાંત છે ને સાત સાત જીવા જીવાદી નામ આશ્રવ મન સંબંધ મોક્ષ સમ્યક દર્શન તત્વાર સિદ્ધાંત તો જે શ્રદ્ધામાં શુદ્ધ સ્વરૂપ છે એવી પ્રતીત શક્તિ છે પરિણામમાં મને વિષય કશાયના પરિણામ છે ખાતે ખતો તો નથી તે પરિણામ ને પોતામાં ચારિત્રના દોષ ને સ્વરૂપની શ્રદ્ધામાં મેળવતો નથી દોષ ને દોષ તરીકે ભિન્ન તરીકે જાણે નહી તો શુભ ભાવને પણ સ્વરૂપમાં મેળવતો નથી આશ્રવ તત્વમાં તેની શ્રદ્ધા રાખે છે આશ્રવ તત્વ છે જીવ સ્વરૂપી તત્વ નથી લોકોને ક્યાં બહારના પરિણામ શુભ એનાથી ધર્મ થાય ને એનાથી સમ્યક થાય ને એનાથી સંવર થાય એટલી બધી ગડબડ કરી નાખી છે ને આપણે કાલ નું વાંચે નથી એટલું લખાણ કે આ શું કે છે કાણિયામાં ચર્ચા
કરીએ
વાત પણ બહુ થોડો શુભ પરિણામ થી ખાય સમતી થાય શુભ પરિણામ થી મિથ્યાદર્શી ને પણ શુભ ભાવમાં ભોગની આકાંક્ષા ન હોય તો એને પણ સંકિત નું કારણ થાય ભગવાન આત્મા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ આત્મા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ આત્મા પુણ્ય પાપ પરિણામ અશુદ્ધ આશ્રવ તત્વ શરીર વાણી કર્મની ક્રિયા પરિણામ તે અજીવ તત્વ એના અશુભ પરિણામ પણ એ પ્રણમતો છતાં તે અશુભ પરિણામ ચૈતન્ય સ્વરૂપની શ્રદ્ધાથી ભિન્ન રાખે છે સમજાણું કાંઈ પેલા આવી ગયું હતું કે પુણ્ય ને પાપ આદિ ભાવ એ સહિત આત્મા નથી તેને સહિત માનવો તે ભવનું બીજ છે એ ગાથા આવી ગઈ છે સમજાય છે ચૌદ 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 એવમ અયમ કર્મકર્તી ભાવે અસમાહિતોપી યુક્ત એવ ચૌદ ગાથા એવમ અયમ કર્મકૃત્ય ભાવે એ કર્મકૃત જે શુભ અશુભ વિકારી છે ચૌદ ગાથા માનવ ઓગણીસ એ રીતે આત્મા કર્મોના કરેલા રાગાદી અથવા શરીરાદી ભાવોને બે ઘાતી કર્મના નિમિત્તના સંગે થયેલા વિકારી પરિણામાદી અને અઘાતીના સંગે આવેલા બહારનો સંયોગ એટલે બે બાજુ બાજુ થઈ ગયા ઘાતી ને અઘાતી આઠ કર્મ એ પરદ્રવ્ય એના આય સંગે પુણપાપના ભાવ થયા આમ એના સંગે સંયોગ મળ્યા એ બે ને પોતાના સંયુક્ત ન હોવા આત્મા તે બે ભાવથી સહિત નથી તે બે ભાવથી સહિત નથી એવા અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે તે પ્રતિભાસ નિશ્ચયથી સંસારનું બીજ છે સમજાણું કાંઈ અન્વ્યા એના પેલા પાંચમી ગાથમ પણ એવી પ્રાય ભૂતાર્થ બોધ વિમુખ સર્વોપી સંસાર એ પાંચમી ગાથા ભૂતાર્થ બોધ વિમુખ પ્રાય સર્વ સંસાર અતિશય પણ એ સંસાર જ છે ભગવાન આત્મા નિશ્ચયના બોધથી રહિત એકલો વ્યવહારના બોધ વાળો એ પર બધો સંસાર અભિપ્રાય છે સમજાણું કાંઈ કે છે એ અહીં કે છે તે ઉદયને કર્મના ઉદયને જે જ્યાં 14માં કહ્યું તે ભગવાન આત્મા કર્મના નિમિત્તે થયેલી અંદરમાં શુભ અશુભ ઉપાધિ અને કર્મના નિમિત્તે થયેલો શરીરાદીનો સંયોગ, ઘાતી અઘાતી બે આવી ગયા, એક આમ ઢળ્યું ને એક આમ ઢળ્યું. ઘાતીના નિમિત્તે થતો અલ્પ જ્ઞાન અલ્પ દર્શન વિપરીત આદિ વિધિ આદિ, આ અઘાતીના થતે સંયોગ શરીરને સામગ્રી, એ બધા કર્મ જનિત અંતરને બાહ્યની ઉપાધિ, એનાથી સહિત રહિત ભગવાન આત્મા છે, એને સહિત માનવો તે ભવનું બીજ મિથ્યા છે. સમજાણું કાંઈ? કેટલી સ્પષ્ટ વાત કરે છે એ જ આંખે છે કે એ પ્રતીતિ શક્તિ રૂપે એને સદાય સમ્યક દ્રષ્ટિને રહે છે કે શુભ ને અશુભપણે પરિણમન હોવા છતાં તે કદી તે પોતાના સ્વરૂપમાં મેળવતો ભેળવતો નથી. નહીં એવા શ્રદ્ધા, હા એ શ્રદ્ધા કરે ત્યારે થાય. ધર્મનું મૂળ આ છે, પેલું એ વિના એકે ડગલું આગળ હાલે નહીં. એ કદી પણ તે કર્મ ના ઉદયને, કદી પણ શુભ ભાવ કે અશુભ ભાવને કે બહારના સંયોગને શરીરની ક્રિયા દે શ્રદ્ધાનમાં પોતાનો જાણે તો તેને મિથ્યાત્વી કહીએ, શેઠનો માલ ઘરમાં લઈ જાય તો તેને ગુનેગાર કહીએ. સમજાણું કાંઈ? વળી તે જ્ઞાની કર્મના ઉદયને પરાધીન દુઃખ જાણે છે. એટલામાં શું આવ્યું છું? જો નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે, નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે, એમ ધર્મી કર્મના ઉદયને પરાધીન દુઃખ જાણે છે. શુભાશુભાવથી દુઃખ છે, શુભાશુભાવથી દુઃખ છે, સંયોગોથી દુઃખનું નિમિત્ત છે, શુભાશુભ ભાવથી દુઃખ છે, બાયના અઘાતીથી મળેલો સંયોગથી દુઃખના નિમિત્ત છે. સમજાણું કાંઈ? અરે સાચી વાત પડે નહી બિચારાને કાને, એ કેદી શ્રદ્ધા કરે ને કેદી ઓળખાણ કરે, એમને એમ જિંદગી હાલી જાય બફમમાં ને બફમમાં. સાચું સાંભળવાનું મળે તો એને શ્રદ્ધા કરવાનો અવકાશ રે, પણ આ તો સાંભળવાનું બંધ કરી દીધું. એ આવું નહીં, એવું નહીં, પોતાનું માનીનું સાચું. સમજાણું કાંઈ? ભાઈ આ માર મિત્રાગનો છે, આ કઈ કોઈના માર પક્ષનો, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ દેવાધી દેવે એને કહ્યું કે બાપુ આત્મા તો અમે તને તેને કહીએ છીએ, આત્મા તો અમે તને તેને કહીએ છીએ કે જે પુણ્ય પાપના આશ્રવ તત્વ વિનાનું, શરીરને કર્મના અજીવ તત્વ વિનાનું અને ચૈતન્ય સ્વરૂપ ભાવ, એને અમે આત્મા કહીએ છીએ, એને તો માનતો નથી અને એને આશ્રવને એમાં આત્માની ભેગો ભેગી દે છો, અને અજીવની ક્રિયા માર્યાથી થાય છે એમ જીવમાં અજીવપણાનું અભિમાન કરે છો, એ મિથ્યા છે. સમજાણું કાંઈ? જ્ઞાની કર્મના ઉદયને આહા બે બાજુ હો, આ ધૂળ પૈસા લાખો અબજો ચક્રવર્તી પદ મેળ્યું હોય અને અંદરમાં શુભ રાગથી હોય, બે કર્મના ઉદયને પરાધીન દુઃખ જાણે છે. બહુ સરસ અર્થ કર્યા ભાઈ તોરણમલજીએ, બહુ સરસ શાસ્ત્રના ન્યાયને રાખીને તત્વ આપી બહુ સરસ, હવે એને અપ્રમાણિક ઠરાવે બાપુ. આ તો પ્રમાણમાં તને પણ ન્યાયમાં બેસી જાય એવી રીતથી તો વાત કહેવાય છે, બેસી જાય છે એમ ન બે એવી કે ભાઈ આત્મા તો એને કહીએ કે જે શુભ શુભ રાગ અને કર્મ અને કર્મ નો સંયોગ બહાર નો એનાથી રહી એને આત્મા કહીએ
બરાબર.
એવા આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પ્રતીતમાં વંદ્યતા એ કર્મના નિમિત્તે ઉપાધિ થઈ અંતરમાં ઉપાધિ થઈ બહારમાં વચમાં રહ્યું કર્મ એને પોતાના માને તો એનો અર્થ થયો કર્મને જ પોતાનું માન્યો. સમજાણું કાંઈ સંન્યક દર્શન એટલે ખલાસ થયું જે સંસારની ગાંઠ ગળી ગઈ
હે.
પછી વિષય કષાયના પરિણામ રહ્યા પણ એ તો ચારિત્ર દોષ ના રહ્યા એ તો ગાંઠ ઝાડની મૂળ તૂટ્યા પછીના પાંદડા રહ્યા એને ફૂકાતા કેટલી વાર પણ પાંદડા એકલા તોડે અને ગાંઠ મૂળ હાજરું રાખે તો એ પાછું 2 મહિને પાંગરી ઝાડ પાંગરી દેશે પાછું ઝાડ એ પાંદડા વિના ન લાગે અંદર જીણા જીણા અંકુરાય હોય તે વખતે એ તો મોટા મોટા તોડ્યા હોય જેના જેના નવા ફેંચ્યા હોય તેમનો હોય ત્યાં એમ જ્યાં શ્રદ્ધા સંયક નું બીજ જ્યાં યથાર્થ નથી ત્યાં બધા વાત ને ખોટા છે. સમજાણું કઈ કર્મના ઉદયને શ્રદ્ધાનમાં પોતાનો જાણે તો તેને મિથ્યાદી કહીએ વળી તે જ્ઞાની કર્મના ઉદયને પરાધીન માનતો નથી પણ હવે માને છે શું મુક્તામાં ભેળવતો નથી પણ ઉદયને પરાધીન દુઃખ જાણે છે. શુભાશુભ ભાવ એ દુઃખ છે પરાધીનતા છે પરંતુ પોતાના સદુપયોગના બળ વિના ઓલામાં હતો નોકરને ધનના બળ વિના આજીકા વશ તેના કામમાં શેઠમાં પ્રવર્તે છે એમ પોતાના સદુપયોગના બળ વિના જો સદુપયોગનું બળ નથી એથી પોતાને કારણે હો પૂર્વબદ્ધ કર્મને વશ થઈ કર્મના ઉદય ભાવોમાં પ્રવર્તે છે. લક્ષ્મીનો જોર હોય તો નોકરી કેમ કરે એમ સદુપયોગનું બળ નથી માટે જરી શુભાશુભ પરિણામમાં પ્રવર્તે છે એમ કે છે. નબળું બળ છે હે બળવદનો પ્રવર્તે પ્રવર્તનો ભાવ નથી પણ બળ નથી એટલું એટલે લક્ષ્મી નથી એટલે નોકરી કરે છે. લક્ષ્મી તો નોકરી સમજાણો શુદ્ધ ઉપયોગ પરણતી શુદ્ધ શ્રદ્ધામાં છે પાપની પરણતી પોતામાં માનતો નથી પણ પ્રવર્તે છે કેમ શુદ્ધ ઉપયોગનું બળ નથી માટે કર્મનું જોર છે માટે એમ નહીં. શુદ્ધ ઉપયોગનું અંતર બળ નથી એટલે જરી પરાધીન પડે રાગદ્વેષમાં પૂર્વબદ્ધ કર્મને વશ થઈ અને વશ થઈ તાબે થયો એ પોતે તાબે કરતો ને પોતે તાબે થાય ને નોકરી પોતે કરે છે ને શેઠની પૂર્વના વશ થઈને કર્મના ઉદય ભાવમાં પ્રવર્તે છે કર્મના નિમિત્તમાં વિકાર થાય તેવાય પ્રવર્તે બળ નથી સુધી શ્રદ્ધામાં એને પોતાના માનતો નથી પણ પ્રવર્તે છે કેટલો ન્યાય આપ્યો છે. આ શ્રાવક આચાર કહેવાય પુરુષાર્થી ભાઈ જો શ્રાવકાચાર કહેવાય ને એમાં મૂળ અહીંયા તો આ મૂક્યા છે એમાં મૂળ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ની ગાથાઓ 30 છે સમ્યક જ્ઞાન ની 6 છે પછી બધી આચાર્ય છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન પરિણામ રૂપ તો જોવાયું ઓલામાં સાધારણ શબ્દ વાપર્યો હતો એમ કે એક શ્રદ્ધાનુરૂપ ભાવ અને એક બીજો પરિણામરૂપ એમ વાપર્યો હતો ઉત્તરમાં અહીંયા પરિણામ ચોખ્ખું લઈ લીધું ખુલ્લું. સમ્યક દ્રષ્ટિને તત્વાર્થ શ્રદ્ધાન તત્વાર્થ શ્રદ્ધાન જીવ ચૈતન સ્વરૂપ શ્રદ્ધાન રાગ આશ્રવ સ્વરૂપ શ્રદ્ધાન કર્મને અજીવની પર્યાય અજીવ તત્વ શ્રદ્ધાન એવા સમ્યક દર્શનનું પરિણામ તો નિર્બાધપણે નિરંતર છે. સમજાણું કાંઈ સંયક દ્રષ્ટિને તત્વાત સિદ્ધાંત સંયક દર્શન પરિણમન રૂપ પર્યાય રૂપ તો નિર્બાધ પણ નિરંતર છે નિરંતર છે વિષય કષાયના પરિણામ પણ પ્રણમો કે શુદ્ધ ઉપયોગ પણ પ્રણમો પણ તત્વાર સિદ્ધાંતનું પરિણમન તો નિરંતર છે એમ સમજાણું કાંઈ પણ જ્ઞાનો ઉપયોગ અપેક્ષાથી જોવામાં આવે જ્યાં જ્ઞાનના ઉપયોગ વર્તે છે તે જોવામાં આવે તો સામાન્ય રૂપને વિશેષ રૂપ શક્તિ અવસ્થામાં તે વ્યક્ત અવસ્થામાં સદાકાળ હોય છે વિશેષ ઉપયોગ ભલે બહાર સંપર્તો વિશેષ સમજ પણ અંદર શક્તિ રૂપે તો સદાય કે વ્યક્ત રૂપ સદાય શ્રદ્ધા તો સદાય પ્રવર્તે ઉપયોગ પરમા પ્રવૃત્ત હોય તો શક્તિ રૂપે છે પોતામાં પ્રવૃત્ત તો વ્યક્ત રૂપે છે પણ વ્યક્તિ એટલે જ્ઞાનમાં સદા નિરંતર શ્રદ્ધા સંયક દર્શનની પ્રતિ નિરંતર ધારાવાહી કહ્યું છે ને ભાઈ રસગુણ ચિઠ્ઠીમાં વ્યવહાર સંયક દર્શનમાં નીચે સંયક દર્શન નિરંતર ગમન રૂપ છે ભાષા વાપરી શું કરવા નીચે સંયક દર્શનમાં વ્યવહાર છે એમ નથી વાપરી કારણ કે પૂર્ણ નીચે તો આગળ છે પણ જ્યાં જ્યાં વ્યવહાર સંયક દર્શન છે ત્યાં ત્યાં નીચે સંયક દર્શન નીચે ગમન રૂપ છે પરિણમ રૂપ છે વ્યવહાર શ્રદ્ધા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ છે જ્યાં ત્યારે તેને વ્યવહાર કહીએ ત્યાં નીચે સંયક દર્શન નિરંતર ગમન ને પરિણમ રૂપ છે સમજાણું કાંઈ પ્રશ્ન અવ્યાપ્તિનો બોલ પૂરો થયો અવ્યાપ્તિનો બોલ પૂરો થયો એને કીધું શ્રદ્ધાનું લક્ષણ તત્વાર શ્રદ્ધાનું સંયક લક્ષણ એ આવા વિષય કષાયના પરિણામ વખતે તો સંભાળતો નથી માટે તેને લક્ષણ લાગુ પડતું નથી કે ના ના તે વખતે પણ છે સમજાણું એક બોલનો ખુલાસો હતો અવ્યાપ્તિનો તમે કહ્યું તે લક્ષણ આવા વિષય કષાયના પરિણામમાં પ્રણમતા તીવ્રકાળે તેને તે લક્ષણ યાદમાં નથી સંભાળવામાં નથી માટે લક્ષણ લાગુ પડતું કે નહીં લક્ષણ લાગુ પડે સમજાણું કાંઈ પ્રશ્ન ભલે આ લક્ષણમાં આવી આપતી દોષ તો નથી તમે કહ્યું એ હિસાબે તો સમ્યક દર્શનનું લક્ષણ ન વ્યાપે એવા પરિણામ વખતે એમ નથી બરાબર છે પણ અતિવ્યાપ્તિ દોષ તો આવે જ લાગે છે બીજો પ્રશ્ન કહ્યો અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે છે કેમ કે જ્યાં દ્રવલિંગી મુનિને પણ આવી શ્રદ્ધા તો હોય છે કારણ દ્રવલિંગી મુનિ જૈન સાધુ થાય છે દ્રવલિંગી સમ્યક દર્શન વિના એને જીન પ્રણીત સાત તત્વોને જ માને છે એ કે એન મતને માનતો નથી નવમી ગ્રહે કહી ગયો મુનિ મુનિ વ્રત ધાર અનંત દૈર ગ્રહે ઉપજાયો પણ આત્મ જ્ઞાન બિન લે સુખ ન મુનિ વ્રત ધાર્યું ત્યારે એને તત્વની શ્રદ્ધા નહોતી એન મતને માનતો નહોતો બિલકુલ પ્રશ્ન છે એનો અતિવ્યાપ્તિ અતિવ્યાપ્તિનો કારણ કે દ્રવલિંગી મુનિ જીન પ્રણીત વિતરાગે કહેલા સાત તત્વોને જ માને છે અન્ય મતના કલ્પિત તત્વોને માનતો નથી કલ્પિત તત્વોને માને તો નવમી ગ્રહ જાય નહીં લક્ષણ તો એવું કહેવું જોઈએ શિષ્ય કહે છે સાહેબ લક્ષણ તો એવું હોવું જોઈએ કે લક્ષ વિના બીજા સ્થાનમાં ન હોય જ્યાં લક્ષ કહેવા માંગો એ સિવાય બીજે આ તો બીજે હાથ તત્વની શ્રદ્ધા હોય છે મુનિને એને અનમતની શ્રદ્ધા બિલકુલ નથી દ્રવલિંગી જૈન સાધુ પંચ મહાવર અઠ્યાવીસ ગુણ આમ ચામડા ઉતરીને ખાર છાંટે તો ક્રોધ ન કરે એને ભગવાનની શ્રદ્ધા નથી આ તત્વની એને અનમતિથી માનતા નથી અનમતિની માનતા તો ગ્રેટ મિથ્યા છે ગ્રેટ મિથ્યા તો દ્રવલિંગ નવમી ગ્રહ કે જાય નહીં સમજાણું કાંઈ ઉત્તર દ્રવલિંગી મુનિ જીન પ્રણીત તત્વને જ માને છે એ પણ હું અમે એમ કહીએ છીએ કે એટલે અમે પરંતુ આ એ નાખે છે, માને છે એને, એ કઈ હેનમતી ને માનતો, પણ વિપરીત વિનિવેશ સહિત માને છે. આ તત્વનું જેવું સ્વરૂપ છે તેવું ન માનતા એનાથી એક તત્વને બીજામાં ભેળવીને વિપરીત અભિપ્રાય સહિત હાથને માને, કબૂલ તો રાખ્યો, જૈનના તત્વને માને છે, એમને માનતો, પણ વિપરીત અભિપ્રાય સહિત અભિનેશ આગ્રહ સહિત માને છે. એટલે એની વ્યાખ્યા શું હવે? હાથને માને ને વિપરીત અભિનિવેશ છે, એનો અર્થ શું? કે શરીરાશ્રી ક્રિયાકાંડ ને પોતાના જાણે છે, એક અજીબ તત્વની ભૂલ પાડી. આ શરીર આમ ગમન કરે, હાલે ઈર્યા હોય કે આમ આમ બરાબર, એ ક્રિયા મારાથી થાય છે માને છે. સમજાણો, શરીર આમ ગમન કરે, હાલે પગ ઊંચો પડે નીચે રે આમ થાય, એ ક્રિયા મારી છે એમ જાણે છે. હું જેમ શરીરને રાખું તેમ રહે છે. જીવ આમ દેખ્યો પગ ઊંચો લઈ લીધો, જો એ ક્રિયા મેં ઊંચો લઈ લીધો, મેં કર્યું ઊંચો લીધો. એવી શરીરાદીની ક્રિયાને સમજાય છે, અથવા વાણી શરીર આદિ શબ્દ છે ને, શરીર આશ્રિત ક્રિયાકાંડ ના થયું એને આદિ શરીરમાં થયેલી વાણી પણ લીધું, એને પોતાના જાણે છે. વાણી પણ આવી હું બોલી શકું છું, આવી બોલી શકું છું, આ મારી એ વાણીની પર્યાયને પોતાની માને છે. હાથ માને છે પણ વિપરીત રીતે માને છે, એમ ભૂલ છે, અન્ય માનતો નથી. વિતરાગે કહેલા હાથને પણ હાથમાં ગોટાળો વાળે છે. શરીરને આશ્રિત જે ક્રિયા બધી શરીર આશ્રિત ક્રિયા છે, વાણી આની શરીર આશ્રિત છે બધી. સમજાણું કઈ? પૂજામાં હાથ આમ થાય, સ્વાહા વાણી સ્વાહા થાય, એ બધી ક્રિયા જડની છે. પણ એ જાણે છે કે મારાથી થાય છે, હું અંદર ચૈતન્ય છું તો આ થાય છે. એટલે એને હે જીવ, જીવ તો જીવ જીવમાં છે, જળમાં ક્યાં ને, જીવ તો જીવ જીવની સત્તામાં છે, જળની સત્તામાં જીવ તો જીવ ક્યાં ગરી ગયો અંદર? સમજાણો આમાં? ના, એ પછી કે છે, એ પછી બહાર આવશે. આ તો બહાર ની અજીવ ની વાત આવે, જીવ અજીવ ની વાત. શરીર અને વાણી એની થતી પર્યાય, એ હું આમ રાખું તો આમ રહે છે, વાણી આમ બોલું તો આમ બોલાય છે, એ શરીરાશ્રિત ક્રિયાને પોતાના જાણે. સમજાણું કઈ? વાંધો કે છે, શરીરની ક્રિયા આત્મા કરી શકે છે, ફલાણું કરી શકે છે. એ નથી તો નથી, રસપૂર્ણ ચીઠીમાં એ નથી. શરીરાશ્રિત ક્રિયા પરમાર્થ છે, તમે શરીરાશ્રિત ક્રિયા વાણી શરીર બોલવું હાલવું એ બધી જડની ક્રિયા છે, એને પોતાના જાણે છે. હું ધ્યાન રાખું છું ને તો શરીર આમ રહે છે, હું બરાબર વ્યવસ્થાપૂર્વક આમ બોલવું તો વાણી એમ જ બોલાય છે, એમ એ તત્વને વિપરીત અભિપ્રાય સહિત માને છે. ભલે માને છે ભગવાનના કહેલા, બીજાને માનતો નથી, પણ એ માનેલા કહેલામાં વિપરીત પણ અંદર નાખીને માને છે એમ કહે છે. સમજાણું કઈ? એક વાત હવે ઓલી આવી તમારે મહાવ્રતની, તેથી અજીવ તત્વમાં જીવ તત્વ માન્યો, એ શરીર વાણી અજીવ તત્વ છે, એ મારાથી થાય છે, મારા છે, મેં રાખ્યું તેમ રહે છે, બોલવું બંધ કરું તો બંધ થઈ જાય, હલું તો હલાય, ઉતાવળો હલો તો ઉતાવળો હલાય, ધીરો હલો તો ધીરો હલાય, હવા જોરથી કરું તો જોરથી થાય, ધીમે કરું તો ધીમે થી થાય. હે, શું પ્રપંચ છે એ બધી અજીવની ક્રિયા છે. હવે બોલવું તો હવે બોલી શકું, કારણ કે હવે બોલે તે બધી જડની ક્રિયા તારી કે દી હતી. ભારે ગોટો એ અજીવ તત્વમાં શરીરવાણીની પર્યાયમાં જીવ પણ માન્યું, જીવ પણું મન. વળી આશ્રવ બંધ રૂપ શીલ ભાષા, શીલ એટલે વ્યવહાર, બ્રહ્મચારી, બ્રહ્મચર્ય વ્યવહાર, વ્રત વ્યવહાર, વિકલ્પ બ્રહ્મ શરીર એ બ્રહ્મચર પાવનો વિષય નો શું, એવો જે આશ્રવ બંધરૂપ શીલ એ રાગ થી આશ્રવ ને બંધરૂપ છે. સમજાણું કાંઈ? શરીર થી બ્રહ્મચર પાવો છું એવો જે ભાવ શુભ એ આશ્રવ બંધરૂપ છે. શરીરને મેં શરીરથી શીશે સેવો નથી તો મેં નથી સેવો, એ અજીમાં જાય છે. સેવો નથી એવો જે ભાવ શુભ એ આશ્રવ ને બંધમાં જાય છે. સમજાણું કાંઈ? આશ્રવ બંધરૂપ શીલ સંયમ, ઇન્દ્રિયનું દમન કરીને શુભ રાગ, ચકાયના પ્રાણીને દુઃખ ન દેવાના ભાવ અથવા એને અનુકૂળ થવાના ભાવ, સંયમ આદિ ઇન્દ્રિયાદિ દમનરૂપ એ પરિણામ આશ્રવ બંધરૂપ છે. વ્રતના પરિણામ, દયાદાનના પરિણામ, પૂજાના પરિણામ એ બધા આશ્રવ બંધરૂપ છે. અબંધ પરિણામી અબંધ દ્રવ્યના એ પરિણામ નથી. સમજાણું કાંઈ? પ્રભુનો માર્ગ છે સુરાનો કાયર નાગ નહીં કામ. આશ્રવ બંધ જોયું ને, આશ્રવ બંધ એટલે પુનપાપ એમાં ભેગાઈ ગયું. આશ્રવ બંધ પુનપાપ ચારે માં આવી ગયા, એટલે આમાં જીવ આવી ગયું, પાંચ આવી ગયું, થઈ ગયું. પરિણામ આશ્રવ ને બંધરૂપ શીલ ને સંયમાદી રૂપ પરિણામ તેને સમરેજરા રૂપ માની લેવે, તત્વ બે આવી ગયા. આશ્રવ બંધના પરિણામ ને સમરેજરા રૂપ માને છે, એ વ્રતના પરિણામ આશ્રવ ને બંધરૂપ છે એને સમરેજરા માને છે. એમાંથી મને સમર થયો, વ્રતના પરિણામ શુભ છે એમાં શુભ પરિણામ એ મને મળે, રાગ છે અંશ છે આશ્રવ એમાં, પણ એમાં નિવૃત્તિઓ છે ને શુભ એ મારો સમજરા, પણ નિવૃત્તિઓ જ ક્યાં? સ્વરૂપની દ્રષ્ટિ વિના શુભ આવ્યો ત્યારે અશુભથી નિવૃત્તિઓ, તો જયારે શુદ્ધની દ્રષ્ટિ હોય ત્યારે, નહીતર નિવૃત્તિઓ એકલી પ્રવૃત્તિ છે શુભ ભાવમાં. સમજાણું કાંઈ? એ મોટો પ્રશ્ન ઉઠાયેલો છે. શુભ ભાવમાં જેટલો રાગ છે પર લક્ષી એટલો આશ્રવ, અને અશુભથી નિવૃત્તિઓ છે ને હિંસા જૂઠાના ભાવથી નિવૃત્તિઓ છે ને એટલો સંભાળ, પણ નિવૃત્તિઓ છે એ તો સ્વરૂપની દ્રષ્ટિ વિના શુભ છે તો એકલો આશ્રવ જ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવને દ્રષ્ટિ થઈ ત્યારે શુભ પરિણામ થયા, એમાંથી અશુભથી નિવૃત્ત એ તો સ્વરૂપની શુદ્ધતામાં જાય છે, એને હશે જાય છે. શુભને લઈને નહીં, શુભમાં નહીં, શુભને લઈને નહીં, શુભમાં નહીં, દ્રવ્યને આશરે દ્રવ્યની પર્યાય ત્યાં શુદ્ધ થાય છે. સમજાણું કાંઈ? અરે માર્ગ મારે હો કાલભાઈ, હાથી હમારી દીધા. એક તો શરીરવાણી ની પર્યાય કે બરાબર મારાથી થાય, એને અજીવને જીવ માન્યો. આશ્રમ બંધરૂપ શુભ શુભ પરિણામ અહીં તો હવાળા લેવા શુભ જ ભાવ લીધો છે. શીલ સંયમાદીનું પરિણામ તેને સમરિદ્રા માની, તેને સમરિદ્રા માન્યા, હાથને માન્યા પણ વિપરીત માન્યા, માની ને રહી ગયું એક મોક્ષ, એ મોક્ષ નું કારણ માને છે, એ મોક્ષ નું કારણ માને. પુણ્યના ભાવ અહીં તો પુણ્યના જેટલા લીધા છો, હા પાપની વાત નથી લીધી, વ્યવહાર લીધો એટલો આશ્રવ બંધરૂપ શીલ એમ લીધું છે. આશ્રવ બંધરૂપ મિથ્યાત ને સંયમ નહીં, શુભ ભાવ જે છે, વિકલ્પ જે છે, દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ શુભ ભાવ એ આશ્રવ છે ને તે બંધરૂપ છે. એને એવા શીલ સંયમાદી રૂપ પરિણામ તેને સમરિદ્રા રૂપ માની મોક્ષનું કારણ માને બધા તત્વોની વિપરીતતા થઈ ગઈ છે. આશ્રવ બંધરૂપ ભાવ બંધના કારણ એને મોક્ષનું કારણ માને અને આશ્રવ બંધને સમરિદ્રા માને. દ્રવ્યલિંગી પાપ થી તો વિરક્ત થયો છે, જોવાનું પણ પાપના અશુભ પરિણામ થી વિરક્ત થયો એ અપેક્ષા વાંચો, મિથ્યા છે એ વાત અત્યારે નથી, બોલા પરિણામની અપેક્ષાની વાત છે. દ્રવ્યલિંગી હિંસા જૂઠું ચોરી આદિ ના શુભ અશુભ પરિણામ થી નિવર્ત્યો છે, પણ પુણ્યમાં ઉપાધિ બુદ્ધિ થી પ્રેરણો છે આ વાત છે. આશ્રમ બંધરૂપ શીલ સંયમ રૂપ પુણ્ય પરિણામ છે, એમાં ઉપાધિ માને છે એને જ ઉપાધિ. અહીં જીવદ્રવ્ય છે ઉપાધિ નથી જાણ્યો, એને જ ઉપાધિ જાણ્યો. અહીં જીવ જ્ઞાન સ્વરૂપ ચૈતન છે એને ઉપાધિ નહીં જાણ્યો. અને આ રેગ્યુલર નું તત્વ આટલું દયા દાન વ્રત પરિણામ શુભ તે આદરણીય છે એને આદરણીય કરીને માને. માટી તત્વાર સદ્ધાન નથી, માટે આ કારણે તેને તત્વાર સદ્ધાન લાગુ પડતો. બહુ સરસ વાત કરી, હે બહુ સરસ. એક એક તત્વ ને તત્વાર આત્મા ઉતારી નહીં, તત્વાર સદ્ધાન તત્વાર જીવ જીવ આશ્રમ મન સમય ઘણા મોટા તત્વ. આ રીતે વિપરીત અભિપ્રાય રહીત તત્વાર સદ્ધાનું સમ્યક દર્શન અંગીકાર કર્મ, વિપરીત સદ્ધાન રહીત તત્વાર સદ્ધાન રૂપ સમ્યક દર્શન યથાર્થ અંગીકાર કર્મ તે તેનું બરાબર લક્ષણ છે. સમજાણું કઈ આ તો સમજાવી વાત છે, સમજ નહી આ તત્વની અંદર ની રમત ઊંટી મૂકી એમાં. હા તો સમજાવી વાત છે, મને હે એ ઘૂંસવણી મોટી મીઠા એ ઉપાધિ માન્ય છે એટલે પુણ્ય ઉપાધિ માન્યું મીઠા દેતી થયો ધૂળ માં જાય નહીં એમાં જાય ને ઉઠી તો નથી પાડ્યો. હોમચંદભાઈ હવે હવે થયા હશે ને હવે મણીભાઈ પહેલી હજી શ્રદ્ધામાં યથાર્થતા નથી ત્યાં દ્રષ્ટિ નિર્મળ વિજ્ઞાન ફીરતા હોય ક્યાંથી. હા તો કે છે પુણ્યમાં ઉપાધિ બુદ્ધિ પ્રણમો એ મિથ્યા ભાવ છે એને તત્વા શ્રદ્ધાની સંબંધ ખબર નથી. અંગની આઠ નિયમ કે
વચ્ચે ગુરુદેવ